પ્રભુ એક બહુ મોટો વારસો ખ્રિસ્તી મંડળીને અને ખ્રિસ્તી લોકોને જે આપ્યો છે એ ગીતોનો છે. નેમાનું આ એક પ્રખ્યાત ગીત છે, ગીતશાસ્ત્ર 95, અને લગભગ બે એક વાર તો આપણે હમણાં જ વાંચ્યું. અને આ ગીતશાસ્ત્રનું પુસ્તક એવું છે કે આપણને વારંવાર વાંચવાનું કે ગાવાનું મન થાય. આગળ પ્રભુનો જે સેવક છે તે આમંત્રણ આપે છે. જો તમે પહેલો જ શબ્દ જોશો ગીતશાસ્ત્ર 95 અને એની પહેલી કલમ, તેમાં લખ્યું છે કે આવો, વેલકમ, ભલે પધાર. રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ મને અને તમને તેની પાસે બોલાવે છે. આગળ પ્રભુનો સેવક દાઉદ કહે છે કે આવો, પણ પ્રભુ પોતે પણ કહે છે કે આવો. જુઓ, તમે યશાયા પ્રબોધકનું પુસ્તક ઉઘાડો, પહેલો અધ્યાય જુઓ અને 18મી કલમ મહેરબાની કરીને વાંચશો. યશાયા 1 અને 18 જે કોઈને મળે તે વાંચી શકે છે. પ્રભુ જે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ છે તે મને ને તમને બોલાવે છે. પ્રભુ કહે છે કે આવો, આપણે વાતચીત કરીએ, આપણે બેસીએ, આપણે વિચાર વિમર્શ કરીએ અને આપણે નક્કી કરીએ. તમારા પાપ લાલ હશે વસ્ત્રોના જેવા, તો પણ તે બરફ સરખા, હિમ સરખા શ્વેત થશે. પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે તેની પાસે આવીએ અને આપણે શુદ્ધ અને પવિત્ર જીવન જીવીએ. એ જ નવા કરારનો પ્રભુ માથીની સુવાર્તા 4:19 કલમમાં આ પ્રમાણે આમંત્રણ આપે છે. માથી 4:19 વાંચો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમને અહીંયા આગળ શિષ્યને કહે છે, શું કહે છે? મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કહીશ. અત્યાર સુધી તો બહુ માછલીઓ પકડી, હવે સ્ટોપ કર, હવે મારી પાછળ આવો ને હું તમને માણસોને પકડનારા કહીશ. એ જ પ્રભુ માથીની સખેલી સુવાર્ત 11:28 કલમમાં શું કહે છે જો. માથી 11:28, ઓ વૈતૃ કર્ણ, આવતીકાલથી શરૂ થવાનું છું, ગેટ રેડી. હું ઇન્ડિયા ગયેલો, ખાસો ટાઈમ થઈ ગયો, 9-10 વર્ષ થઈ ગયા. એક જો મને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ તમે અમેરિકામાં શું કરો છો, મેં કીધું મજૂરી. એ તો હસવા માંડ્યા, હું નથી માનતો. આ તો મેં તો સૂટ પહેરેલું ને ટાઈ પહેરેલી ને બૂટ પહેરેલા, આવી વ્યક્તિ મજૂરી કરે? મેં સાચી વાત કહી, તમારે માનવું હોય માનો, ના માનવું જ નહીં. તમે આ એન જુઓ મ્યુચ્યુઅલમાં અમે શું કરીએ છીએ. આ મેં મારી વાત કહી, તમારી મને ખબર નથી. પણ બાલાઓ, આપણે દરેક જણ મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, કામ કરીએ છીએ, ભાર ઊંચકીએ છીએ, ટેન્શન શરૂ થઈ જાય છે રવિવારની રાતથી. સૌથી મોટો ભાર તે પાપનો છે, બાઇબલ એવું કહે છે. અને એ અનુસંધાનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું વૈતૃ કરનારાઓ, અહીંયા આગળ એવું લખ્યું નથી પણ એ મિનિંગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે પાપના ભારથી લદાયેલા હો, તમે સગળા મારી પાસે આવો ને હું તમને વિશ્રામ આપીશ. પ્રભુ પાપ માંથી મુક્તિ આપવા માંગે છે. આ મહેનતમાંથી, આ બીજી બધી ચિંતાઓમાંથી આપણને ચિંતા મુક્ત કરવા માંગે છે અને એની પાસે બોલાવે છે, આવો. માર્થા ને મરિયમની વાત તમને ખબર છે. માર્થાએ કામને પ્રાયોરિટી આપી, મરિયમે પ્રભુના પ્રાયોરિટી આપી. માર્થા તો પ્રભુથી થોડીક દૂર હતી, પણ મરિયમ તે પ્રભુના કહે પગ પાસે ચરણોમાં બેઠી હતી, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે એ વાતને વધારે પ્રાધાન્ય આપ્યું કે માર્થા કરતા મરિયમે વધારે સારો ભાગ પસંદ કર્યો છે જે તેની પાસેથી લઈ લેવાશે નહીં. તે પ્રભુ ઈસુની પાસે આવી હતી. આવો પહેલી બાબત આપણે જે આ ગીતમાંથી શીખવાની મળે છે તે છે કે પ્રભુની પાસે આવો. બીજી બાબત, હવે પ્રભુની પાસે તો આપણે આવ્યા છે, હું ને તમે આજે દેવળમાં પણ પ્રભુની પાસે જ આવ્યા છે. પ્રભુ પરમેશ્વરની અદ્રશ્ય હાજરી આપણી મધ્યે છે. ત્યારે બીજો પ્રશ્ન એ છે કે કેવી રીતે પ્રભુની પાસે આવશો. આપણને એનો જવાબ મળે છે પહેલી જ કલમમાં, આવો આપણે યહોવાની આગળ ગાઈએ, ગાતા ગાતા પ્રભુની પાસે આવો, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ, આનંદ કરતા કરતા પ્રભુની પાસે આવો. કે છે કે આભાર સ્તુતિ સાથે તેની હજુરમાં આવીએ, આભાર સ્તુતિના અર્પણો લઈને પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ, અને એ રીતે પ્રભુની પાસે આવીએ. કચકચ કરતા નહીં, કમ્પ્લેન કરતા નહીં, કોમને નહીં, દોડતા ને દોડતા આપણે ચર્ચમાં આવીએ, પ્રભુની પાસે આવીએ, ક્વાઇટ ટાઈમમાં પ્રભુની પાસે બેસીએ, બાઇબલ વાંચીએ, પ્રભુની સાથે વાત કરીએ, આભાર માનતા માનતા તેની પવિત્ર હજુરમાં આવો. ગીતશાસ્ત્ર 96:8 એવું લખ્યું છે કે અર્પણ લઈને તેના આંગણામાં આવો. પાછળ જો તમે પાન ખોલશો તો 8 કલમમાં છે છેલ્લા ભાગમાં ગીતશાસ્ત્ર 96:8, અર્પણ લઈને તેના આંગણામાં આવો. હમણાં આપણે દાનાર્પણની સેવા કરી, અને જે કંઈ તમને લાગ્યું તે તમે પ્રેમથી પ્રભુને આપ્યું. પુનર્નિર્ણયના પુસ્તકમાં એવું લખ્યું છે 16:16 કે કોઈએ મારી પાસે ખાલી હાથે આવવું નહીં. આ લો છે, ધીસ ઇઝ મોઝેસ લો ઓર ગોડ્સ લો. પ્રભુનો એક નિયમ છે કે પ્રભુની પાસે આવો ત્યારે કંઈક લઈને આવો, અને એટલા માટે ખાલી હાથે આવવું નહીં. જેની જેવી શક્તિ, પ્રભુ કોઈ ખાસ એ નથી કહેતા, જોકે દશાંશનો નિયમ છે, પણ ઇટ્સ અપ ટુ યુ, તમારી પર આધાર છે. તમારે જે કંઈ પ્રભુ આપવું હોય તે લઈને આવો, અર્પણ લઈને તેના આંગણામાં આવો. હેબ્રિયોના પત્રમાં એવું લખ્યું છે કે આપણે ઉપકાર સ્તુતિના અર્પણો ચઢાવીએ, એટલે હોઠોનું અર્પણ. ત્યાર પછી આપણે જે કંઈ દાન આપ્યું છે તે આપણા હાથોનું અર્પણ, કારણ કે આપણે મહેનત કરીએ છીએ, મજૂરી કરીએ છીએ, નોકરી કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, અને એમાંથી જે કંઈ પ્રભુ આપણને આપે છે તે લઈને આપણે આવીએ છીએ. હોઠોનું અર્પણ, હાથોનું અર્પણ. રોમિયોનો પત્ર 12:1 એમ લખ્યું છે કે તમે તમારા શરીરોનું જીવતું અર્પણ પ્રભુને કરો. રૂમી 12:1 લખ્યું છે. એટલે હોઠોનું અર્પણ કરીએ, હાથોનું અર્પણ કરીએ, અને આપણા આખા શરીરનું પ્રભુને અર્પણ કરીએ, અને એ રીતે આપણે પ્રભુની પાસે આવીએ. હેબ્રિયોના પત્ર 11:6 એમ લખ્યું છે, પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, માટે વિશ્વાસથી આવીએ. એ જ હેબ્રિયોનો પત્ર 4:16 એમ લખ્યું છે કે આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ. બીજા બીજા આવવાનું નથી પ્રભુની પાસે, પણ હિંમત રાખીને કૃપાસન પાસે આવીએ. ગીતશાસ્ત્ર 95:6 એમ લખ્યું છે, આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતા યહોવાની આગળ ઘૂંટણે પડીએ, નમ્રતાથી અને માન સહિત આપણે પ્રભુની પાસે આવવું જોઈએ. બહેનોએ માથે ઓળવું જોઈએ, સાડી હોય તો સાડીથી ઓળવું જોઈએ, સાડી ના હોય તો સ્કાર્ફ લઈને આવવું જોઈએ, સ્કાર્ફ બાંધવું જોઈએ, આપણા પ્રભુને માન આપવું જોઈએ. પુરુષોએ માથે ઢાંકવું ના જોઈએ એવું આપણને બાઇબલ શીખવે છે. આપણે એક કલમ જોઈ લઈએ આગળ વધીએ પહેલા. કોરિન્થિયને પાવલ પ્રેરિતનો પહેલો પત્ર તેનો 11મો અધ્યાય અને 4-6 કલમો. કોઈ બહેન વાંચશે? પહેલું કોરિન્થી 11મો અધ્યાય અને 4-6 કલમો. ફર્સ્ટ કોરિન્થિયન્સ 11:4-6. કડક શબ્દો કોઈને ના ગમે, હું કઉ છું એ નહીં ગમતું હોય, પણ આ તો પ્રભુનું વચન છે જ હું તો તમને જણાવું, મારા પોતાના આઈડિયા નથી. માથે ઓળવું જોઈએ નમ્રતાથી અને માન સહિત પ્રભુની પાસે આવવું જોઈએ. પ્રભુનું માન રાખવું જોઈએ, ગમે તેવા કપડાં પહેરીને ના આવવું જોઈએ. યાદ છે મેં જ્યારે ઇઝરાયલનો રિપોર્ટ આપ્યો ત્યારે નો શોર્ટનું બોર્ડ વંચાયેલું હોય તમને દેખાડેલું, એ પવિત્ર ભૂમિ હતી. તમે જેમ ઘરમાં ફરતા હો, પિકનિકમાં જતા હો ચડ્ડી પહેરીને, એવું તમે પ્રભુના ઘરમાં આવી ના શકો. એના બ્લેક પીપલને તમે જોજો કેટલા વ્યવસ્થિત થઈને દેવળમાં જાય છે. આપણે પ્રભુની સમક્ષતામાં માનથી આવવું જોઈએ. કેટલાક લોકો દેવળમાં ચિંગમ ચાવે છે, હું જ્યારે વહેલો આવું છું ત્યાં નીચે જોઉં છું ત્યાં ચિંગમ ચોંટેલી હોય છે. હવે તો બાળકો નાખે છે કે મોટા નાખે છે ખબર નથી, પણ કેટલાકને તો હું ચાલુ દેવળે ચિંગમ ચાવતા પણ જોઉં છું. હવે તમે જાત જાતને એક્સક્યુઝ કરશો, અમેરિકન પીપલો આમ કરે છે, પ્રભુના પેલા બહેનો આવું કરે છે પેલા, એ બધું ભૂલી જાઓ. પ્રભુનું વચન શું કહે છે એના અનુસંધાનમાં અને એના બાબતમાં આપણે આપણું એટીટ્યુડ ને આપણું વર્તન કેવું છે, પ્રભુના ઘરની આપણે માન ને મર્યાદા રાખવી જોઈએ. આપણને ખબર છે કે જેમની પાસે જીવતો ઈશ્વર નથી તે લોકો તેમના મંદિરમાં જાય છે ત્યારે બૂટ ચંપલ બધું બહાર કાઢે છે, બરાબર. આપણે તો છે કંઈ પુલપીટ સુધી આવી જાય છે ત્યાં સુધી આપણે ઉતારવા તૈયાર નથી હોતા. આપણે કેટલા બધા અક્કડ છે, આપણે કેટલા બધા જડ છે, આપણે કેટલા બધા ઈશ્વરનું માન જાળવતા નથી એવા લોકો છે. અને એટલા માટે પ્રભુ પોતે આવું ભૂતકાળમાં થયું હતું એટલે પ્રભુએ પ્રશ્નો પૂછ્યા, એ પ્રશ્નો હું તમને બતાવું. માલાખી પ્રબોધકનું પુસ્તક તેનો 1મો અધ્યાય અને 6 કલમ, છેલ્લું પુસ્તક. માલાખી પ્રબોધકનું પુસ્તક 1મો અધ્યાય અને 6 કલમ, એમાં આ પ્રમાણે લખ્યું છે, હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યનો દેવ યહોવા તમને પૂછે છે કે પુત્ર પોતાના પિતાને અને ચાકર પોતાના ધણીને માન આપે છે, જો હું પિતા હો તો મારું સન્માન ક્યાં છે અને જો હું ધણી હો તો મારો ડર ક્યાં છે? વેર ઇઝ માય રિસ્પેક્ટ, વેર ઇઝ માય રેવરન્સ, સેઝ ધ લોર્ડ, સૈન્યનો દેવ યહોવા એવું કહે છે. અને કોને કહે છે? જે લોકો આગેવાની આપતા હતા એ યાજકોને. જો તમે બરાબર જોશો તો એમાં લખ્યું, હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યનો દેવ યહોવા તમને પૂછે છે. કેટલા સખત શબ્દોમાં, કેટલા કડક શબ્દોમાં પ્રભુ અહીંયા આગળ વાત કરે છે, પ્રશ્ન પૂછે છે. આખો અધ્યાય તમે ઘેર જઈને વાંચજો. પ્રભુએ પછી એ વખતના વખતમાં કેવું કેવું ચાલતું હતું એના બધા બાબતો જણાવી છે. મેં તો તમને એક જ કલમ જણાવી, પણ તમે ઘેર જઈને એ અધ્યાય વાંચી લેજો. આપણે પ્રભુને, પ્રભુના ઘરની કેટલી માન ને મર્યાદા રાખીએ છીએ તે બાબતો આ ગીતશાસ્ત્રના 95માં ગીતનાથી આપણને શીખવાની મળે છે. ત્રીજી બાબત, આપણો પ્રભુ કેવો છે? જેવો પ્રશ્ન હું તમને પૂછું તો તમે સંખ્યાબંધ જવાબો આપશો, કારણ કે તમને એનો અનુભવ થયો છે. પરંતુ આ જે ત્રણ કલમો છે, 3-5 કલમો, એમાં દાઉદ ભક્ત આપણા પ્રભુનું વર્ણન કરે છે કે આપણો પ્રભુ કેવો છે. હમણાં જે વારાફરતીનું વાંચન આપણે વાંચ્યું એનું ટાઈટલ હતું તારા જેવો દેવ કોણ છે. આપણો પ્રભુ એવો છે કે જેની કોઈની સાથે સરખામણી થઈ શકે નહીં. તો ત્રીજી કલમમાં લખ્યું છે કે આપણો પ્રભુ તે સૌથી મોટો દેવ છે. થોડા વખત પહેલા ઇન્ડિયાની જ વાત છે, એક હિન્દુ મિત્ર સાથે મારા વાતચીત થતી હતી, અને ખબર છે કે હિન્દુ ધર્મમાં અને ભારતમાં અસંખ્ય દેવો છે. એટલે એમણે મને પ્રશ્ન પૂછ્યો કે સૌથી મોટો દેવ કોણ. એટલે મેં એમને એવું કહું કે આપણે બાઇબલમાંથી જ હું તમને જવાબ આપું, અને એમને મેં આ કલમ બતાવી હતી તે આપણે જોઈએ. યોહાનની લખેલી સુવાર્તા 10મો અધ્યાય અને 29મી કલમ, કોઈ વાંચશો? યોહાન 10:29. મારો બાપ સૈન્યનો દેવ યહો સૌથી મોટો છે. બાઇબલ આપણને જણાવે છે, ગીતશાસ્ત્ર 95:3 કહે છે, કેમ કે યહોવા મોટો દેવ છે. આપણો પ્રભુ એ એકમાત્ર ઈશ્વર છે. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 44મો અધ્યાય અને 6 કલમ, કોઈ વાંચો? યશાયા 44:6. મારા વિના બીજો કોઈ દેવ નથી. આપણે જોઈએ છે કે ઇન્ડિયામાં અને આ દેશમાં અને અન્ય દેશોમાં અનેક બોગસ, બનાવટી અને બની બેઠેલા દેવો છે અને થશે. પણ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, વિશ્વાસુ પ્રભુના લોકો તરીકે આપણે ડિક્લેર કરી શકીએ છીએ અને આપણે કહી શકીએ છીએ કે આપણા પ્રભુ વિના બીજો કોઈ દેવ નથી. અને એટલા જ માટે જે 10 હુકમો આપવામાં આવ્યા એમાં સૌથી પ્રથમ હુકમ એ આપવામાં આવ્યો કે મારા સિવાય તારે અન્ય કોઈ દેવ હોવો જોઈએ નહીં. આઈ એમ ધ લોર્ડ, આઈ એમ ધ ગોડ, આઈ એમ ધ ઓલમાઇટી. આપણને ખબર છે કે ઇબ્રાહીમ તે પણ મૂર્તિ પૂજા કરતા હતા અને બાપ દાદાઓ પણ મૂર્તિ પૂજા કરતા હતા, અને એ બધામાંથી પ્રભુએ તેમને છોડાવ્યા હતા, દર્શન આપ્યું હતું. અને એટલા માટે પાછા પડી ના જવાય, ફરી પાછા એમાં જતું ના રહેવાય, એટલા માટે સૌથી પ્રથમ આજ્ઞા એ આપવામાં આવી કે હું એકલો જ ખરો દેવ છું. 43મો અધ્યાય અને 10મી અને 11મી કલમ, કોઈ વાંચે? યશાયા 43:10-11. મારા પહેલા કોઈ દેવ થયો નથી ને મારી પાછળ કોઈ દેવ થવાનો નથી. મારા વિના બીજો કોઈ ત્રાતા નથી. આપણા પ્રભુના જેવો બીજો કોઈ દેવ નથી. યશાયા 44 ને 8 કોઈ વાંચે. શું મારા વિના બીજો કોઈ દેવ છે? પ્રભુના સિવાય બીજો કોઈ દેવ નથી. મીખા પ્રબોધકનું પુસ્તક તેનો 7મો અધ્યાય અને 18-19 કલમ કોઈ વાંચે. યુના પછી આવશે મીખા.
તારા જેવો દેવ કોણ છે કે તે તો પાપ માફ કરે છે અને તારા વારસાના બધેરા પાછા અપરાધ દરગુજર કરે છે. તે પોતાનો ક્રોધ હંમેશા રાખતો નથી કેમ કે તે દયા કરવામાં આનંદ માને.
19મી કલમ.
તે ફરતને ફરીથી આપણા પર દયા કરવા રાખશે. તે આપણા પાપને પણ કરે કુંસે અને પોતાનો પાપ સમુદ્ર ઊંડાણમાં ફેંકી દેશે.
આપણો જેવો બીજો કોઈ જ દેવ નથી, કારણ કે તે પાપ માફ કરે છે, આપણા અપરાધને દરગુજર કરે છે, તે હંમેશા ક્રોધ રાખતો નથી, તે દયા કરવામાં આનંદ માને છે, તે આપણા પર કરુણા કરશે, આપણા પાપોને પગ તરફ ખૂંચશે અને કહેશે તું તેઓના સર્વ પાપો, અમુક જ નહીં, નાના નાના જ નહીં, થોડા ઘણા જ નહીં, પણ સર્વ પાપો સમુદ્રના ઊંડાણમાં ફેંકી દેશે. આ મારો અને તમારો ઈશ્વર છે. 45મો અધ્યાય 21મી કલમ જુઓ. યશાયા 45 અને 21. યશાયા મારા સિવાય બીજો કોઈ દેવ નથી. 45મો અધ્યાય 18મી કલમ જુઓ. તે એવું કહે છે કે હું યહોવા છું અને બીજો કોઈ નથી. 45મો અધ્યાય 6ઠી કલમ જુઓ.
મારા વિના કોઈ નથી. હું જે હોઉં
પૂર્વથી કે પશ્ચિમ સુધી, ઉગમણથી તે આથમણ સુધી, મારા વિના કોઈ નથી, હું જ યહોવા છું ને બીજો કોઈ નથી. હાલેલુયા. આ જૂના કરારનો પ્રભુ, આપણે નવા કરારનો પ્રભુ જોઈએ. યોહાનની લખેલી સુવાર્તા 14મો અધ્યાય 6ઠી કલમ કોઈ વાંચે. યોહાન 14:6. કોઈ ઈશ્વરે આવો દાવો કર્યો નથી સિવાય પ્રભુ ઈસુ ખ્રિસ્તે. અને એમના પ્રમાણે તો માર્ગ સત્ય તથા જીવન હું છું, મારા આશ્રય વિના કોઈ બાપની પાસે આવતું નથી. પ્રભુ ઈસુની મારફતે જ એકમાત્ર રસ્તો, વન વે, ઓનલી વે એન્ડ ધી વે, એન્ડ દેટ ઇઝ ધ જીસસ ક્રાઇસ્ટ ધ લોર્ડ. પ્રેરિતોના કૃત્ય 4:12 કલમ. આ પ્રેરિતોએ ડિક્લેર કરેલી વાત છે. હમણાં હમણાં જર્મનીની અંદર આવી વાતો ફેલાય છે બિશપોની મારફતે કે પ્રભુ ઈસુ સિવાય પણ તારણ છે. ભલાઓ, આ શેતાની ચાલબાજી છે. બાઇબલ ડિક્લેર કરે છે કે બીજા કોઈથી તારણ નથી, જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ જ નામ માણસો મધ્ય આપેલો નથી. આપણા પ્રભુ મહાન છે, તેની સરખામણી કોઈની સાથે થઈ શકે એમ નથી. અને એના સંબંધીની વાત આપણે ગીતશાસ્ત્ર 95માં વાંચીએ છીએ, કેમ કે યહોવા મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. કદાચ થોડા વખત પહેલાં મેં વાત કરેલી રજનીશની. પહેલાં એમની સોસાયટીમાં એ રજનીશભાઈ તરીકે ઓળખાતા હતા. ત્યાર પછી થોડા લેક્ચરો આવ્યા અને આચાર્ય રજનીશજી. અને ત્યાર પછી લોકો એટલા બધા ખુશ થઈ ગયા, એમને એક ઉપનામ આપ્યું ભગવાન રજનીશ. અને પત્રકારોએ પછી પ્રશ્ન પૂછ્યો કે તમે ભગવાન કેમ કહો છો? ત્યારે રજનીશે એવો જવાબ આપ્યો, હું નથી કહેતો, આ મારા શિષ્યો છે એ કહે છે. એટલે પણ તમે કદી ના કહ્યું કે હું ભગવાન નથી? યોહાને તો સ્પષ્ટ જણાવ્યું કે હું તો રાનમાં કોકરણાની વાણી છું, મારી પાછળ જે આવે છે, જે મારી અગાઉ થયો છે, જેના ચંપલની વાદળી છોડવા પણ હું યોગ્ય નથી, એ ખરો માર્ગ સત્ય તથા જીવન છે. આ બની બેઠેલા દેવોની જે હું વાત કરું છું તેનો મેં દાખલો ઇન્ડિયાનો આપ્યો. પ્રભુ, આપણો પ્રભુ તે મોટો દેવ છે, તે સર્વ મોટો દેવો પર મોટો રાજા છે. હવે રાજા હોય એટલે રાજ્ય હોય, કિંગડમ હોય. એટલા જ માટે જો તમે સુવાર્તાઓનો અભ્યાસ કરશો તો એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની જ્યારે મિનિસ્ટ્રી શરૂ થઈ ત્યારે સૌથી પહેલો વિચાર પ્રભુ ઈસુએ આ રજૂ કર્યો, દેવનું રાજ્ય પાસે છે, પસ્તાવો કરો ને સુવાર્તા પર વિશ્વાસ કરો. પ્રભુનું રાજ્ય, આ રાજ્યમાં દાખલ થવા માટે એક શરત પ્રભુ ઈસુ ખ્રિસ્તે નિકોદિમસની આગળ મૂકી, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવના રાજ્યમાં જઈ શકતું નથી. આ પ્રથમ કન્ડિશન છે, આ પ્રથમ શરત છે, નવો જન્મ કે તારણ પામવાથી આપણે પ્રભુના રાજ્યમાં જઈ શકીએ છીએ. આપણો પ્રભુ કેવો છે? આગળ આપણે જોયું 4, 5 અને 6 કલમમાં, તેના હાથમાં પૃથ્વીના ઊંડાણો છે, પર્વતોના શિખરો પણ તેના છે, સમુદ્ર તેનો છે, તેને તે બનાવ્યો. કમળાબેનને પૂછજો, જો તમે ઇઝરાયલ ગયા એ સમુદ્રનું વર્ણન તમે આગળ હમણાં નહીં તો પછી કરશે. એ ભૂમધ્ય સમુદ્ર, અમારા તો છક્કા છૂટી ગયા. કેટલાક જણા કહું અમારે આવું જ નથી બાપુ, હું તો માદા થઈ જઈશું બીજા દિવસે જો અહીં ઉભા રહીશું. એટલે અમે તો પાછા મોટલમાં જતા, અમે થોડાક જણા પાછા ગયા. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો. આ જ પ્રભુએ નિર્ગમનમાં આપણે વાંચીએ છીએ, મુસ્સાની આગેવાની હેઠળ આખું લશ્કર ચાલતું હતું, આજુબાજુ પર્વતો હતા, પાછળ ફારોનનું સૈન્ય પાછળ પડેલું, આગળ લાલ સમુદ્ર હતો. ઓ બાપરે, હવે શું કરવું? ટાઈટ કોર્નર. કોઈક એવું કહું છે કે શેતાન તમારી આજુબાજુ વાડ કરી શકે છે પણ છાપરું કે રૂપ કરી શકતો નથી. અને મુસાએ જોવું કે આ દેર ઇઝ વન વે, આ રસ્તો ખુલ્લો છે. પ્રાર્થના કરી પ્રભુએ ઓન ધ સ્પોટ જવાબ આપ્યો, આવતીકાલે તું જોજે હું શું કરું છું. તારી જે લાકડી છે ને સમુદ્રના ડાળજે અને પછી જોજે શું થાય છે. એક દિવસની મુદત આપી, આગળ જવાનું કહ્યું. એટલે લોકો તો કચકચ કરે, ભાઈ મિસરમાં કબરો નથી, તમને અહીં મરવા માટે લઈ જઈ રહ્યા છો. પણ પ્રભુ કે જે સૈન્યનો દેવી હોવા છે એનો માર્ચિંગ ઓર્ડર હતો અને મુસાને એ પ્રમાણે કરવાનું હતું. આપણને આખી સ્ટોરી ખબર છે, સમુદ્રના બે ભાગ થઈ ગયા અને પાણી ભીતરૂપ થયા. એક જગ્યાએ એવું લખ્યું છે ગીતશાસ્ત્રમાં કે પાણી ઢગલો થઈ ગયું. આજ સુધી મેં કદી પાણીનો ઢગલો નથી જોયો. પથ્થરનો ઢગલો જોયો છે, રેતીનો ઢગલો જોયો છે, બરફનો ઢગલો જોયો છે, પાણીનો ઢગલો મેં કદી જોયો નહીં. પણ બાઇબલમાં એ લખ્યું છે અને એ થયું છે. કદાચ તમે 10 કમાન્ડમેન્ટ્સ જોયું હશે તો તમને થોડો ઘણો ખ્યાલ આવશે કે કેવી રીતે ઇસ્રાયલ પુત્રો કાદવમાંથી નહીં પણ કોરી ભૂમિ પર ચાલીને ગયા. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો. નીતિવચનમાં એમ લખ્યું છે કે તેણે સમુદ્રને હદ ઠરાવી આપી કે તે તેની મર્યાદા ઓળંગે નહીં. આઠમો અધ્યાય ને 29મી કલમ નીતિ વચન 8:29માં આવું લખ્યું છે. પ્રભુએ જો આ હદ ઠરાવી ના હોત ને તો એક માણસ જીવતો રહેવાનો હોત, કારણ કે ઉભરાય છે નદી અને નાણાં ઉભરાય છે, પણ સમુદ્ર કદી ઉભરાતો નથી. કારણ કે બાઇબલ એવું કહે છે કે સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો, એને હદ ઠરાવી આપી કે તારે અહીંથી આગળ આવવું નહીં. ભલો આખી પૃથ્વીમાં ત્રણ ભાગ પાણી છે અને મોટા મોટા જે સમુદ્રો છે એનાથી ભરેલું છે, પણ પ્રભુએ એને હદ ઠરાવી આપી છે એટલા માટે તે આગળ આવી શકતા નથી. યુનાના પુસ્તકમાં આપણે વાંચીએ છીએ પ્રભુનો સેવક પ્રબોધક ક્યાં જવાનું કીધું ને ક્યાં ગયો, નિનવે જવાનું કહ્યું અને ગયો તારશીસ, પૈસા ચૂકવ્યા, વિઝા મળી ગયો તારશીસનો, બેસી ગયા વાનું, પછી ખબર છે શું થયું. ચોથી કલમ એમ લખ્યું છે કે યહોવાએ સમુદ્રમાં વાવાઝોડું મોકલ્યું. બરાબર, જ્યારે તમારા જીવનમાં દુઃખો આવે, મુશ્કેલીઓ આવે, પ્રશ્નો ઊભા થાય, ત્યારે એવું માની ના લેતા કે બધું શેતાન તરફથી, કદાચ પ્રભુ તરફથી હોય. કારણ કે અમે એવું લખ્યું છે યુના 1:4 કે યહોવાએ આ તોફાન મોકલ્યું હતું, યહોવાએ સમુદ્રમાં વાવાઝોડું મોકલ્યું હતું. અને પછી તો આખી સ્ત્રી બાબત બને છે તે આપણને ખબર છે. પણ જ્યારે યુના કન્વિન્સ થાય છે, યુના પસ્તાવો કરે છે, યુના પાછો ફરવાની વાત કરે છે, ત્યારે શું બને છે? તેમણે કહી દીધું કે ભાઈ આ મારા લીધે બધું તોફાન છે, મને સમુદ્રમાં નાખી દો એટલે શાંત થઈ જશે. આ લોકો બીતા હતા, કારણ કે યુનાએ ઓળખાણ બહુ સરસ આપેલી, તું કોણ છું, તારો ધંધો શું છે, તું ક્યાંથી આવે છે, આ બધા પ્રશ્નો પૂછેલા, ઇન્કવાયરી કરેલી યુનાને. ભાઈ તારું આઈડી તો દેખાડ, ડ્રાઇવિંગ લાયસન્સ કંઈક છે, એ વખતે તો ક્યાંથી હોય. મેં કીધું કે ભાઈ હું તો કોરી ભૂમિ અને સમુદ્રના કરતા યહોવાનો ભક્ત છું. એટલે પેલા વધારે બીજા કે આ તો પ્રભુનો માણસ છે ને એનો પાછો જો નાખી દેશો તો આપણી તો આઈ જ બનવાની. અને એવું બન્યું પણ ખરું, કારણ કે જેવો સમુદ્રમાં યુનાને નાખી દીધો કે તરત જ સમુદ્ર શાંત થઈ ગયો, વાત પતી ગઈ. પણ પેલા તો બીજા કે હવે તો આપણી આઈ જ બનવાની, કારણ કે ખૂનનો દોષ આપણી પર આવશે. એક જીવતા સારા માણસને, પ્રભુના માણસને આપણે નાખી દીધો, ડૂબાડી દીધો. પણ એવું નહોતું, આપણને ખબર છે કે પ્રભુએ તો એક માછલી તૈયાર રાખેલી. યુના જ્યારે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઈ રહ્યો હતો ને ત્યારે ટિકિટ લેવી પડી, નૂર ચૂકવવું પડે. પણ જ્યારે ઈશ્વરની ઈચ્છાના અધીન થયો ત્યારે પ્રભુએ ફ્રી રાઈડ આપી, માછલી ત્યારે જ રાખેલી, મફત પાછું આવવાનું મળ્યું. યુના જ્યારે ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઈ રહ્યો હતો ત્યારે સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસમાં બેસવાનું મળ્યું હશે, કારણ કે બધા માણસો હાજર હતા. પણ આ તો પ્રભુએ જે વ્યવસ્થા કરી ત્યાં ફર્સ્ટ ક્લાસ, કોઈ જ ના મળે માછલી, એકલો જ સબમરીનમાં એકલો બેઠો. એમ ચાર્ટર્ડ પ્લેન હોય છે ને એવું, ચાર્ટર્ડ સબમરીન કે ચાર્ટર્ડ વેલ, એમાં એકલા આવવાનું મળે. આ બિચારો માણસ પ્રાર્થના કરવાનો ટાઈમ નહીં હોય, ત્યાં જ માછલીના પેટમાં જ તમે બીજો અધ્યાય વાંચજો, સરસ પ્રાર્થના કરી, ખૂબ કાળ સ્તુતિના અર્પણો ચઢાવે, કન્વિન્સ થયો કે તારણ યહોવાથી જ છે અને પ્રભુએ એને કોરી ભૂમિમાં બહાર કાઢી નાખ્યા. એ જગ્યા પણ અમે જોઈ હતી જ્યારે ઇઝરાયલ ગયા હતા ત્યારે, ત્યાં આગળ માછલીનું પણ એ છે, સિમ્બોલ છે અને સમુદ્ર પણ છે. અને તમારા લોકોને પણ જો જવાનું થાય તો તમે જોજો અને આ બધી બાબતોને યાદ કરજો. પ્રભુ તે સમુદ્રમાં તોફાન પણ લાવે છે, પ્રભુ એ સમુદ્રને શાંત પણ કરી દે છે. કારણ કે ગીતશાસ્ત્રમાં એવું લખ્યું છે કે સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો. આપણે નવા કરારમાં આવીએ, લુકની સુવાર્તામાં તમને ખબર છે પાંચમા અધ્યાયમાં શિષ્યો એક્સપર્ટ ફિશર્સ, સારામાં સારા માછીમારો, એક પણ માછલી નહીં, આખી રાત મહેનત કરી કશું પકડાયું નહીં, હવે શું કરો? આપણે એવું જે કરીએ જ હમણાં કર્યું, ચલો પાછા બેક ટુ પેવેલિયન, બધો જાળો ધોઈ અને પાછા જતા હતા. એટલામાં પ્રભુ ઈસુ મળ્યા, તમારી જાળ જમણી તરફ નાખો. માછલાનો એટલો મોટો જથ્થો ઘેરાઈ ગયો કે બોલી પણ શક્યા નહીં. લુકની સુવાર્તામાં લખ્યું કે તેમણે એમના ભાગ્યાને ઈશારો કર્યો, આવો મને હેલ્પ કર. એટલી બધી માછલીઓ આવી કે પાછી એ હોડીઓ ડૂબવા લાગી, વેટ વધી ગઈ. આ પ્રભુ, જ્યાં આગળ શિષ્યો નિષ્ફળ નીવડેલા, એ જ સમુદ્રમાં પ્રભુએ એમને સફળતા આપી. કોઈક વાર તમને એવું લાગે છે કે હું ફેલ જઈ રહ્યો છું, આમાં હું નિષ્ફળ જઈ રહ્યો છું, મારો બિઝનેસ બરાબર ચાલતો નથી, મારી નોકરી બરાબર નથી, મારું ઘર બરાબર નથી, મારી વાઈફ બરાબર નથી, મારો હસબન્ડ બરાબર નથી, ફેલર, મારા છોકરા મારું માનતા નથી, એવું લાગે છે? એ જે જગ્યાએ સેમ સ્પોટ જે પ્રભુ ઈસુ હશે, પ્રભુ ઈસુનું કયું માનશો, તો જેવી રીતે માછલાનો મોટો જથ્થો ઘેરી લીધો અને કબૂલ કર્યું કે તું ખરેખર પ્રભુ છે, એ જ એક્સપિરિયન્સ તમને પણ થશે. સમુદ્ર તેનો છે, તેણે તે બનાવ્યો. એ જ માછલીની સુવાર્તાના આઠમા અધ્યાયમાં આપણે જોઈએ છીએ, શિષ્યોની સાથે પ્રભુ મુસાફરી કરે છે અને પ્રભુ ઈસુ ઊંઘતા હતા, શિષ્યો જાગતા હતા, કદાચ ટેન્શનમાં હશે, મોટું તોફાન થયું, આપણને એ વાતની ખબર છે. પ્રભુ ઈસુને ઉઠાડે છે, પ્રભુ ઈસુ ઊભા થાય છે, સમુદ્રને ધમકાવે છે, સમુદ્ર શાંત થાય છે, પ્રભુ સમુદ્રને શાંત પાડે છે. એ જ માથીની સુવાર્તાના ચૌદમા અધ્યાયમાં 22-33 કલમ તમે ઘેર જઈને વાંચો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમુદ્ર ઉપર ચાલે છે. પિત્તરને જ્યારે ખબર પડી કે આ પ્રભુ ઈસુ છે, ત્યારે પિત્તરે કહ્યું, જો તું હોય તો મને પણ કહે, અને એ પણ ચાલવા લાગ્યો, પાછળથી પડ્યો. પણ અત્યાર સુધીમાં સમુદ્ર ઉપર કોઈ ચાલ્યું હોય તો બે વ્યક્તિ છે, એક પ્રભુ ઈસુ અને એક પિત્તર. એક પ્રીચરને પબ્લિકમાંથી કોઈકે પૂછ્યું કે તમે પાણી પર ચાલી શકો છો? પ્રીચર બહુ સરસ જવાબ આપ્યો, ઇફ ઇટ ઇઝ ફ્રોઝન આઈ કેન વોક, ઇફ ઇટ ઇઝ ફ્રોઝન. એ તો બરાબર છે, બરફની ઉપર તો બધાય ચાલી શકે, પાણી પર કોણ ચાલે? પણ સમુદ્ર તેનો છે, તેને તે બનાવ્યો. જૂના કરણા સમુદ્ર જોયા, નવા કરણા સમુદ્ર જોયા, બેની વચ્ચે આપણે પ્રભુને જોયા કે આપણો પ્રભુ એ કેટલો મહાન છે અને શું કરી શકે છે તે એમણે એમના પરાક્રમથી આપણને બતાવ્યું. તારા જેવો દેવ કોણ છે? હું અને તમે કેટલા બધા ભાગ્યશાળી છે કે આવો ઈશ્વર ને આવો પ્રભુ મને અને તમને મળ્યો છે. પ્રાર્થના કરી. કે અમારા આકાશવાસી પ્રેમી પ્રભુ, આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, કારણ કે તમારા પહેલા કોઈ દેવ થયો નથી, તમારા પછી કોઈ દેવ થવાનો નથી, તમારા સિવાય બીજો કોઈ દેવ છે નહીં, તમારા વિના બીજો કોઈ ત્રાતા નથી. તમે અમને બોલાવો છો, આવો, તમે અમને તેડું આપો છો. હું તમને માણસોને પકડનારા કરીશ, તમે અમારા પાપ માફ કરો છો, સમુદ્રના ઊંડાણમાં ફેંકી દો છો, તમે ચમત્કારો કરો છો, અશક્ય બાબતોને શક્યતામાં ફેરવી દો છો, તમે પાણી પર ચાલો છો, તમે સમુદ્રના ભાગ કરી શકો છો, તમે સમુદ્રમાં તોફાન લાવી શકો છો, તમે સમુદ્રને ધમકાવી શકો છો, તમે સમુદ્રને શાંત કરી શકો છો. આ બધું તમે ભૂતકાળમાં પણ કર્યું છે, આજે પણ કરી રહ્યા છો. પણ આવા મહાન પ્રભુ, જીવતા જાગતા પ્રભુ તમે અમને મળ્યા છો. સર્વમાન મહિમા અમે તમને આપીએ છીએ. અમે તમારું માન જાળવી શકીએ, અમે તમારા ઘરનું માન જાળવી શકીએ, અમે તમને માન મહિમા આપી શકીએ માટે તમે અમારી સહાય કરો. તમારા હાથોમાં સોંપાતા પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન.